તારીખ 17-10-1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 531-536 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરણ પ્રવચન નંબર 270
વચનામૃત 531 શટ આવશ્યક આદિ ક્યા અંગ છે એક હી આવશ્યક હૈ यह बात आत्मधर्म में पढ़कर ऐसी चोट लगी कि यही बात ठीक है। आ बात चर्चा में इतला माटे निकली है कि हमने सोनगढ़ावानू कोई आकर्षण थी हो तो आ बात नी चोट ऊपर थी छे हमने पोताना विकल्पों शांत करवा माटे ए खोजता था शोधता था વિકલ્પોનું દુઃખ લાગતું હતું એવી પાત્રતા વિશેષ તો થઈ ચૂકી હતી, પણ એ દુઃખ કેવી રીતે મટાડવું એનો ઉપાય એમની પાસે નહોતો। એમાં એમને આ વાત વાંચી કે આત્માને તો એક નિશ્ચય આવશ્યક છે, છ આવશ્યક જ નથી। ત્યારે ષટ આવશ્યકનો વિષય છે એ જીનાગમનો છે। આગમમાં શ્રાવકોના છ આવશ્યક કયા છે કે પ્રતિદિન આ છ કાર્યો તો શ્રાવકે કરવા જોઈએ, અને ધર્માત્મા શ્રાવકો પણ કરે છે એ રીતનું આગમનું જે પ્રતિપાદન છે એ આગમના પ્રતિપાદનથી પર જઈને ચરણાનુયોગનો વિષય છે। આગમ ચરણાનુયોગનું છે, એનાથી પર જઈને અધ્યાત્મનો વિષય લીધો કે એક જ આવશ્યક છે, છ આવશ્યક નથી। અને જ્યારે એક જ આવશ્યક છે એ એમણે વાંચ્યું ત્યારે એમ થયું કે કાંઈક વાત વિકલ્પને સમેટી લેવાની વાત આ જગ્યાએ લાગે છે। વાત કોઈ જોરદાર છે એમણે ટોન પરખી લીધો, એ વાતનો જે અંતરધ્વનિ છે એ પરખ્યો, અને એમણે પ્રત્યક્ષ પરિચય કરવાનો ભાવ આવ્યો, એ આ વાત ઉપર આવ્યો છે। આત્મધર્મ ગુરુદેવની આજ્ઞાથી જે ચાલતું હતું અને ચાલે છે, એમાં ગુરુદેવની કઈ વાત કોને ક્યારે ચોંટ મારશે એનો કોઈ નિયમ નથી, અને એ આત્મા જાગી જાય તો ક્યાં સુધી સીતાલય સુધી પહોંચી જાય અલ્પકાળમાં, એવું સત્પુરુષના વચનામૃતની અંદર નિમિત્તત્વ જોઈને ઓ સત્પુરુષના વચનામૃત એમ કહ્યું, ઓ સત્પુરુષના વચનામૃત વચનામૃત મુદ્રા અને સત્સમાગમ। તો એમને વચનામૃત મળ્યું મુદ્રા અને સત્સમાગમ માટે દોડીને આવ્યા, જગતનું હિત કરનારા છે, જગતના કોઈ ને કોઈ જીવોને ચોંટ મારે છે, ક્યાં સંબંધો તો આ ભાગા છે, સંબંધી છે, કોઈ ઓળખાણ નથી પીછાણ નથી, એનું નામ જગત છે। જગતમાં તો બધાની ઓળખાણ પીછાણ એનું નામ જગત છે। ક્યારે કયા જીવને કઈ ગોળી વાગશે એનો સંસાર ખલાસ થઈ જાય, એક ગોળી વાગે આખો સંસાર સંસારનું મૃત્યુ થઈ જાય, જેમ પિસ્તોલની ગોળી વાગે અને માણસનું મૃત્યુ થાય એમ આ એક ગોળી વાગે અને આખા સંસારને ખલાસ કરે છે। હા, એ વચનામૃત છે ને ગુરુદેવના, એ આત્મધર્મમાં પ્રવચનો જ આવતા હતા ને, બીજું શું ગુરુદેવે ક્યાં કહી દીધી હાથે લખ્યું છે, પ્રવચનો છે, હા બધા એમ જ છે, એમ જ છે પ્રવચનો છે, એમના વચનામૃત છે। હજુ તો હરિભાઈ તો કાંઈક ધારણામાં લઈને લખતા હતા, આ તો કુદરતી શું છે કે ટેપમાં આવી ગયું છે અને અક્ષરશ લખીએ છીએ। આ વખતે તો આપણે શૈલી પણ લગભગ બોલવાની જાળવી રાખી છે, આ જુદી શૈલીથી આપણે સંકલન થાય છે, એમાં અત્યાર સુધીની શૈલીથી થોડો ફેર કર્યો છે, આપણે ઘણો ફેર કર્યો છે, બધું જાળવી રાખવું બને એટલું બધું જાળવી રાખો, અને બને ત્યાં સુધી ગુરુદેવની ભાષામાં, ગુરુદેવના શબ્દોમાં, ગુરુદેવની શૈલીમાં ઉતારવું, શું એ દ્રષ્ટિકોણ મુખ્ય રાખીને કર્યું છે. એક મુમુક્ષુભાઈને તો ટકોર આવી, આવી રીતે નહીં કરો, પેલા આગળ બધા થયા છે એવી રીતે કરો તમે, આગળ થયા છે એમાં આ બધી ક્ષતિ રહી ગઈ છે, અમારે તો સુધારવી છે. આપણે તો માર્ગદર્શન જ આપ્યું હતું, માથે નહોતું લીધું, આ કામ માથે લીધેલું છે, માર્ગદર્શન આપ્યું, પણ પૂરેપૂરું બધા ફોલોઅપ કરવાની તૈયારી નહોતી કે જેટલું કહીએ એટલું કરે. પછી તો થોડુંક તો દરેકને ફાવે એમ કરે, એ તો સીધી વાત છે. એટલે જે પુનરાવર્તન છે એ ન લેવું, બને એટલું ઓછું લેવું, એ દ્રષ્ટિકોણ રાખ્યો છે. આપણે પુનરાવર્તન હોય તો બને એટલું વધારે લેવું, એ દ્રષ્ટિકોણ રાખ્યો છે, દ્રષ્ટિકોણમાં જ ફેર રાખ્યો છે. સારા છે પ્રવચનો, તો બહુ સરસ આવશે. અને ગુરુદેવનો માખણ, જે ગુરુદેવે કહ્યું એ જ વિષય એમણે પોતે કરુણાથી પ્રવચનો કરેલા છે. દર્શન પમાડી દે, પણ ગાઢ મોહ એના મૂળ મોહ ને તોડી નાખે. ગુરુદેવ ની વાણી તો તોપના ગોળા જેવી જ હતી, ગાળાને અસર કરી ગઈ છે. કેટલાય સંસ્કાર લઈને જશે, પાયમાં હોય પાયમાં હોય, પણ કેટલાય સંસ્કાર લઈને જશે. પોતે જ કહ્યું હતું, સમોસરની તૈયારી અહીંથી થઈ છે. હજી તીર્થંકર ગોત્ર બાંધવાનું શરૂ નથી કર્યું, શું એ તો હવે પછીના ભાવમાં શરૂ થશે, પણ સમોસરની તૈયારી અહીંથી ચાલુ થઈ ગઈ. શું તીર્થંકર દ્રવ તો અનાદિથી છે, પણ છેલ્લો જે મનુષ્ય ભાવ આવ્યો સુંદર ભગવાનના સમોસરણો, ત્યારથી જાગૃતિ આવી પોતાને પાયમાં અહીંયા આ ભાવથી, અને ઉપદેશનો યોગ પણ આ અહીંથી શરૂ થયો. અને અનેક જીવો, હજારો માણસો, હજારો મનુષ્યો એમના ઉપદેશને સાંભળવા પણ આવ્યા. એટલે એમાં સમોસરણની ઉપસ્થિત રહેનારા જીવોની શરૂઆત અહીંથી થઈ ગઈ. ત્યારે બધી ચર્ચા ચાલતી હતી બેન સુરીકૃતિ ભગવાન નો મહિમા કરનાર ને સમોસરણ નો પાસપોર્ટ મળી ગયો હોય ત્યારથી, કે અત્યારથી ભગવાન ગુરુદેવ હજી સ્વર્ગમાં છે, અને સૂર્યકીર્તિ ભગવાન તરીકે બધા જોવા માંડ્યા. ભાવી નહીં ગમે છે ને, એ તો જેને પસંદ નથી તેને સમોસરણમાં નહીં આવવું હોય ને, કે સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણમાં આવવાની ઈચ્છા નહીં હોય, કે કેમ આવા ભાવ થાય છે, એ ચર્ચા ચાલે છે. એને ખૂબ ભક્તિ આવી હતી, 1.5 મહિના સુધી પોતે પદો રચી રચીને ભક્તિ કરી છે. પ્રતિમાજી 1.5 મહિના પહેલા આવી ગયા જયપુર થી, અને એમના જ ઘરે બિરાજમાન કર્યા. એ તો શું ખાટલામાં બેઠા બેઠા આખો દિવસ દર્શન કરી શકે એવી જ રીતે સન્મુખ રાખેલા હતા. તમે હતા કે નહીં હતા એ દિવસોમાં? નહીં હતા. આજે ઓસરી છે આગલી, એ ઓસરીમાં જ વેંચરીની સન્મુખ મુદ્રા રે એવી જ રીતે બે ભગવાનને રાખ્યા હતા, ભાવી બે ભાવી તીર્થંકર ભગવાનને. અને એમણે 1.5 મહિના સુધી પદો રચીને 1.5 મહિના સુધી ભક્તિને લાણીઓ થઈ, 1.5 મહિના લાણીઓ થઈ. વેચે પોતે ભક્તિના પદ રચે ને પોતે ભક્તિ કરાવે. કોઈ વાર તબિયત નબળી હોય ને અશક્તિ હોય તો એક કડી બોલાવે ને પછી હિંમતભાઈ બાકીનું ગવડાવી લે, અને જો તબિયત સારી હોય તો આખું પદ પોતે ગવડાવે. શું એટલે 1.5 મહિના સુધી તો ભક્તિ કર્યા પછી પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે બધી ચર્ચા થતી. ખૂબ જેને ભાવના હતી બધાને તો ખૂબ પરિણામો સારા થયા, ગુરુદેવની મહિમાના પરિણામો ખૂબ સારા થયા. આજે દિવસોમાં. બીજા મહાપદ્મ ભગવાન શ્રેણીક રાજાના દિવસે ને અત્યારે મહાપદ્મ ભગવાન ની સ્થાપના કરી છે. પેલા આદિનાથ તીર્થંકર, આવતી 24 ના આદિનાથ થશે. પેલા તીર્થંકર થશે. પછી જેવી રીતે આ ઉતરતું હતું અવસર્પણી, એમ ઉત્સર્પિણી છે, પછી ચડતા ચડતા આયુષ થશે એવી રીતે. એટલે તો સર્પિણી એમ લીધો છે કે સર્પ છે ને એ ઉપરથી નીચે પાતળો પાતળો પૂંછડી એ થતો આવે ને, એવી રીતે કાળ લીધો છે. નીચેથી ઉપર ચડશે એટલે ઉપર ચડતો ચડતો કાળ છે. એટલે ચોથો આરો શરૂ થશે અને આદિનાથ ભગવાન થશે, પણ એ ચોથા આરાના છેડા જેવા. અને જે છેલ્લા અંતિમ તીર્થંકર થશે એ આ વખતના ચોથા આરાના પેલા આદિનાથ જેવા થશે. એવી રીતે આખો કાળો આયુષ આયુષ ને એ જાતને બધા આપણે શરીરના સંસ્થાનો જે આકાર છે એ બેમાં ફેરફાર થવાનો, અને જીવોના કાળમાં ફેરફાર થવાનો. જીવોના પરિણામે સુધરતા સુધરતા વાળા જીવો થવાના. અહીંયા હીણા થશે, બીજા તીર્થંકરમાં એથી વધારે સારા થશે, ત્રીજામાં એથી સારા જીવો આવશે, એમ કરીને છેલ્લા તીર્થંકર વખતે ખૂબ જ સારા જીવો હશે એમ. 24મા તીર્થંકર વખતે આ તો બધી જગતની વ્યવસ્થા કુદરતી છે. એમાં તીર્થંકર દ્રવ હોય કે વગર તીર્થંકર દ્રવ હોય, અપરાધી અપરાધ છે, નિર્દોષતા તે નિર્દોષતા છે. કાયદો અને કાનૂન બધાને માટે કુદરતે સરખા રાખ્યા છે, એમાં કોઈને ઓછો અદકો તોડવાનું રહેતું નથી. હે, એ પૂર્વ ભાવ સાથે સંબંધ નથી, એ કાળ તીર્થંકરના ભાવ સાથેનો કાળનો સંબંધ છે. પછી એના આગલા ભાવ સાથે કઈ સંબંધ નથી. પેલા તીર્થંકર આદિનાથ ભગવાન, આ વખતના ઋષભદેવ સ્વામી તો સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે. નહીં, એ નર્કમાંથી આવે છે. આ શ્રી કૃષ્ણ છે એ નર્કમાંથી થશે, એ આવતી 24મા છે. હા, વર્તમાન 24મા નથી કોઈ, વર્તમાન 24મા તો કોઈ નથી, બધા સ્વર્ગમાંથી જ આવે છે. પેલા વિરોધ કર્યો ઈ શ્રેણી મહારાજાના જીવે, પેલા જૈન ધર્મ નો વિરોધ કર્યો અને હાથમી નારકે સુધી નું આયુષ બાંધ્યું. વિરોધ ચરમસીમા સુધી કર્યો કે ભાવલિંગી મુનિ નો અપરાધ કરી બેઠા. કેટલી ચરમસીમા સુધીનો વિરોધ કર્યો, જૈન ધર્મનો તો વિરોધ હતો જ એને, એટલે જૈન ધર્મીઓનો વિરોધ હતો. અને મુનિ જોયા તો કે આ કોક ઢોંકી બેઠો છે, કે દ્વેષ થઈ ગયો, એકદમ દ્વેષ થઈ ગયો. હાથમી નારકેનો આયુષ બાંધી દીધો, ઉત્કૃષ્ટ અપરાધ થઈ ગયો હતો. તો પછી ભગવાન મળ્યા, પોતાની યોગ્યતા ફેર્યા, તો કે ચેલનારાણીથી જ ફેર્યા છે, તો ઘરે આવીને જ એના પરિણામમાં ફેર્યા, અને પછી જે દર્શન કર્યા ત્યારથી જ ફેર્યા છે. તીર્થંકર થવાના છે તો હવે ગતિ તો ન ફરે. આયુષની સ્થિતિ હજી ઉદયમાં નહોતી આવી એટલે ફરી, પણ ગતિ તો કાંઈ ફરે નહીં, તો નિદ્ધત નિકાચિત હતી. પહેલા તીર્થંકર થશે, છેલ્લા તીર્થંકર થી ઉપદેશ પાય માને પહેલા તીર્થંકર થશે. બૌદ્ધ ધર્મી હતા. મહાવીર ભગવાન આદિનાથ ભગવાન નો વિરોધ કર્યો હતો, એમણે કેમ બાકી નહોતી રાખી વિરોધ કરવામાં. હા, જુઓ તો ખરા. એટલે તો સુગાનીજી કહે છે એક પત્રમાં કે પરિણામ કે વિચિત્રતા દેખો રે જ્ઞાની. જ્ઞાનીઓ જોડો ખરો પરિણામની વિચિત્રતા કેવી છે. જો પરિણામની આ સ્થિતિ હોય તો આ ચીજ ભરોસો કરવા જેવી નથી. પરિણામ ઉપર વિશ્વાસ ન રખાય, પરિણામ નો ભરોસો ન રખાય. આ સિદ્ધાંત એમાંથી નીકળ્યો. એ વાત તો ઘૂંટી છે એમણે. પરિણામ ઉપર ભરોસો ન રાખો એ વાત તો એમણે ઘૂંટી છે. 532માં ત્યાંથી શરૂઆત થાય છે. 532-533 બંનેમાં કે શરૂઆત વાલે કો અનુભવ કા કેસે પ્રયત્ન કરના. શું તો કે મેં પરિણામ માત્ર નહીં હું, બસ પરિણામનો ભરોસો નહીં, હું પરિણામ માત્ર નથી. ત્રિકાલી ધ્રુવને મેં અપનાપન સ્થાપના યહી એક ઉપાય હૈ. આ એક જ ઉપાય છે કે પરિણામનો અવલંબન અને આધાર છોડી દો. પરિણામ જેટલો ને જેવડો હું છું એ પર્યાય દ્રષ્ટિ અનંત અનિષ્ટનું મૂળ છે. ત્રિકાળી જે મૂળ સ્વરૂપ પરમાત્મ પદ છે એ પરમાત્મ પદની નિષ્ઠા કરો, શ્રદ્ધા કરો, એ પરમાત્મ પદનો અનુભવ કરો અને એને જ વળગીને પરિણામની લીનતા રહે. એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. શરૂઆત વાળાને પણ એ જ ઉપાય છે અને આગળ વાળાને પણ બધાને એક જ ઉપાય છે. ઉપાયમાં ક્યાંય ફેર પડતો નથી. આ બધા સુધી આગળ આવી ગયો છે. બોલ, 570 નંબરનો બોલ છે. એક જ પ્રશ્ન છે કે મેં પરિણામ માત્ર નહીં હું, ત્રિકાલી ધ્રુવપન મેં અપના પણ સ્થાપ દેના. યહી ઉપાય હૈ. શું ત્યાં ખુલાસો કર્યો છે? 70માં ખુલાસો આપ્યો છે કે અનારી પર્યાય બુદ્ધિ સહિત મુમુક્ષુ જીવ ઉપદેશ બોધ કે અનુસાર અપની ભૂમિકા યોગ્ય પરિણામ સે પ્રારંભ કરતા હૈ. આત્મકલ્યાણનો ઉપદેશ ગ્રહણ કરીને પોતાની ભૂમિકા અનુસાર પહેલા ઉપદેશ બોધને ગ્રહણ કરે છે, પરંતુ સર્વપ્રથમ પર્યાય મેં સે અસ્તિત્વ ઉઠા કરકે દ્રવ્ય સ્વભાવ મેં અસ્તિત્વ સ્થાપિત કરના એસા લક્ષ્ય પ્રારંભ સે હી રહેના અતિ આવશ્યક હૈ. ઉપદેશ બોધ ગ્રહણ કરતી વખતે પણ આ એક લક્ષ્યમાં રહેવાની વાત છે કે અસ્તિત્વ પર્યાય ઉપરથી ઉઠાવવાનું છે, પરિણામનો ભરોસો રાખવાનો નથી. એ લક્ષ્ય ન રહે તો પર્યાય બુદ્ધિ દ્રઢ હો જાતી હૈ, જિસે દ્રવ દ્રષ્ટિ ઉત્પન્ન હોની મુશ્કેલ હો જાતી હૈ. પર્યાય બુદ્ધિ દ્રઢ થવાથી, દર્શનમો તીવ્ર થવાથી દ્રવ દ્રષ્ટિની ઉત્પત્તિ દુર્લભ થાય છે, વધારે કઠિન થાય છે. ઓર મુમુક્ષુતા મેં હિ મનુષ્ય આયુ પૂર્ણ હો જાતી હૈ ઓર ભોગ્રમણ કા છેદ નહીં હોતા. ઉપદેશ ગ્રહણ કરે ને ઉપદેશ સાંભળ્યા કરે, શું દ્રવ દ્રષ્ટિ ન થાય. પરિણામ માત્ર હું નથી એ વાત લક્ષ્યમાં તો પહેલેથી હોવી જોઈએ, પછી ભૂમિકા અનુસાર ઉપદેશની વાત ગમે તે સમજે, વિચારે, ગ્રહણ કરે, પણ એ વાત લક્ષ્યમાં રાખીને છે. પરિણામ બધા બદલતી ચીજ છે, તો મારું મૂળ સ્વરૂપ એવું છે? પરિણામ તો બદલતો ભાવ છે, તો મારું મૂળ સ્વરૂપ એવું છે? એવું મૂળ સ્વરૂપ નથી. અને કેટલાક પરિણામ તો એવા છે કે આત્મા પોતે જ એનો વિરોધ કરે એવા પરિણામ છે. આ પરિણામ તો મને યોગ્ય નથી, તો શું મારું મૂળ સ્વરૂપ એવું છે કે નહીં? તો આત્મા જ ના પાડે છે. માટે જો એક પરિણામ બરાબર નથી, અવલંબન ને યોગ્ય નથી, તો એક પરિણામ અવલંબન ને યોગ્ય નથી. શું પાંચસો 533 માં પણ એવી જ વાત કહી છે કે એક હી માસ્ટર કી હૈ, માસ્ટર કી બોલતા, એક હી માસ્ટર કી હૈ, સબ બાતો કા સબ શાસ્ત્રો કા એક હી સાર હૈ, કે ત્રિકાલી સ્વભાવ મેં અપનાપન જોડ દેના હૈ. બધો ઉપદેશ આટલું કરવા માટે છે, બીજી બીજી ઘણી વાતો હોવા છતાં પણ એ બધાનો સરવાળો અહીંયા લાગે છે. સરવાળો આ આવીને ઉભો રહે છે કે સરવાળે તો ત્રિકાળી સ્વભાવ જે પોતાનું મૂળ સ્વરૂપ છે ત્યાં અહમપણું થાય, એ પોતાના ત્રિકાળી સ્વભાવને કેન્દ્રમાં રાખીને જ બારે અંગનો ઉપદેશ થયેલો છે. શું અથવા ઉપદેશની સર્વવાતોને આ એક જગ્યાએ કેન્દ્રિત કરી નાખી છે એમ કહીએ તો ચાલે. વિચારાદિ તો પર્યાય કા સ્વભાવ હોને સે ચલતા હી રહેતા હૈ. જે મનવાળા પ્રાણી છે અથવા મનુષ્ય છે એને તો વિચાર ચાલતો જ રહેવાનો છે. શું જે ધ્યેય હશે તે, જેને જે ધ્યેય રાખ્યું છે, સંસારનું ધ્યેય છે, સંસારનું ધ્યેય છે તો સંસારના જ વિચારો ચાલતા રહેવાના છે, રોકી નહીં શકાય. પરંતુ જોર ધ્યેય સ્વભાવ કે ઓર રહેતા હૈ તો પરિણતિ અંતર મેં ઢલ જાતી હૈ. હવે ક્યારે જોર ક્યારે રહે કે લક્ષ્ય હોય તો જોર અથવા મુખ્યતા ક્યારે આવે, ત્રિકાળી સ્વભાવનું કે એનું ઓળખાણ હોય, એનું લક્ષ્ય થયું હોય તો એની મુખ્યતા આવે ને એના ઉપર જોર જાય, બીજે જોર ન જાય. કેમ કે એવો મહાન પદાર્થ છે, ઓળખાણમાં આવેલો પદાર્થ એવો મહાન છે કે એના ઉપર વજન વધી જાય અને બીજું બધું વજન ઘટી જાય. એટલે ભલે વિચાર ચાલતો રહીએ એનો વાંધો નથી. શું કહે છે કે એ તો જ્યાં સુધી મન જીવતું છે ત્યાં સુધી વિચાર કર્યા કરશે, મન જ્યાં સુધી છે ત્યાં સુધી વિચાર કર્યા કરશે. પણ જો લક્ષણ જોર સ્વભાવ ઉપર હશે તો અંદરમાં પરિણતિ ઢળતી રહેશે અને ઉપયોગ પણ અંદરમાં વારંવાર ઢળશે, અને એ જ મનનો અભાવ કરવાની વાસ્તવિક પદ્ધતિ છે. વિચાર વિકલ્પ મટાડવાની એ જ પદ્ધતિ છે, બીજી કોઈ પ્રક્રિયા નથી. ના, એટલે પહેલા નિર્ણયનો પ્રયત્ન કરવો. એટલા માટે 144મી ગાથાની ટીકા કરતા અમરચંદ્રાચાર્ય, અનુભવની મુક્તિ તો ગાથા છે, પક્ષાંતિ ક્રાંત થઈને અનુભવ કરવો એ તો ગાથા છે, તો અનુભવ કરવા માટે પહેલા એમ વાત કરી કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો શ્રુત જ્ઞાન દ્વારા નિર્ણય કરવો. પહેલા કારણ લીધું પછી કાર્ય આ રીતે થશે એમ કહ્યું. એટલે મુમુક્ષુ એ પ્રથમમાં પ્રથમ નિર્ણય કરવા માટેનો પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો છે. એ વાત તો એમણે એક જગ્યાએ કરી છે કે નિર્ણય કર્યા વગર અનુભવ નહીં થાય, પહેલા નિર્ણય કરવો જોઈએ, એ વાત એમણે લીધી છે. અને બેસણના વચનામૃતમાં તો એ વાત વારંવાર આવે છે. શું નિર્ણય કરવાની વાત, ઓળખવાની વાત, આત્માને ઓળખવાની વાત તો એ કેટલી જગ્યાએ કરે છે. એના માટે નિર્ણય મળે, હા, રુચિ અથવા જિજ્ઞાસા અથવા ભાવના અને ધ્યેયપૂર્વકની ભાવના ને જિજ્ઞાસા હોય તો તદનુરૂપ રુચિ પણ હોય સાથે સાથે, ભાવનાને સાથે સાથે. અને નિર્ણય થયા પછી તો અનન્ય રુચિ પ્રગટે છે, કેમ કે ગુણની રુચિ હતી, ગુણ પ્રાપ્તિની રુચિ હતી અને એમાં ગુણ નિધાન જોયું પોતામાં, એટલે ઘરમાંથી જ નિદાન નીકળ્યું એટલે પછી અન્નની રુચિ થઈ જાય છે. અને એ રુચિ એવી છે કે જેમ પતંગિયું દીવાથી જુદું ન રહી શકે એમ આ પછી પોતાના પરિણામ પોતાના સ્વરૂપથી ભેદભાવે નથી રહી શકતા એટલે અભેદ અનુભવ થઈ જાય છે. એ વાત અપેક્ષિત છે, નિર્ણયની વાત તો અપેક્ષિત છે. બધી જગ્યાએ તો બધા ખુલાસા કરે તો કેવી રીતે ગ્રંથ જ ચાલે? જયારે તો જેટલો જેટલો વિકલ્પ ચાલે એટલો તો આચાર્ય હોય તો તે સૂત્રમાં કેમ શાસ્ત્ર લખી નાખે છે કે એવો બાહ્યાકાર વૃત્તિ જ વધારે લંબાતી નથી તો ખાલી શાસ્ત્રને જ સૂત્ર નિબદ્ધ કરે છે. પછી કોઈ આચાર્યને એમ થાય છે કે આહો આમાં તો ઘણું ભર્યું છે, મહાન આચાર્યોએ ઘણું ભર્યું છે, ગાગરમાં સાગર ભર્યો છે, સામાન્ય જીવો કાળ ઉતરતો આવે છે, સામાન્ય જીવો નહીં સમજે તો એમણે એટલી ટીકા કરી છે, વિશેષ ટીકા કરી છે. આ અંતરમાં પણ આખું કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને તો ચોથા ગુણસ્થાનથી બેઠા છે બધા જ. પણ ચારે જ્યારે જેટલો વિકલ્પ ને ભાષાનો યોગ હોય એટલું બહાર આવે એટલે જેટલા ભવિષ્યના સંપર્કમાં આવનારા એ સાહિત્યના સંસર્ગમાં આવનારા જીવોનો જેટલું ભાગ્ય એટલું નીકળે. પછી મૂળ રહી ગયું છે, મૂળ ચીજ રહી ગઈ છે. મોટી વાત એ છે કે મૂળ ચીજ રહી ગઈ છે આપણા માટે જે રહી ગઈ છે એ માર્ગ પ્રાપ્ત કરવા માટે મૂળ ચીજ રહી ગઈ છે, એનો વાંધો નથી. એવને માર્ગ પ્રાપ્તિ કરતા જાય છે ને, જીવો હજી કરતા જ જાય છે ને કરતા રહેશે જ. મૂળ ચીજ રહી ગઈ છે એ બહુ મોટી વાત છે. શ્રીમદજીએ નથી લખ્યું એક જગ્યાએ જ્યારે બહુ એમના ઉપર મુક્ષો વારંવાર કહેવા માંડ્યા, હું આપનું સામર્થ્ય જોઈને તો એમ લાગે છે કે આપણે જીનેશ્વરનો માર્ગ પ્રકાશવો જોઈએ. તો કે આ આત્માનો જન્મ આ ભાવમાં કોઈ ગંગા જમુનાના બે નદી વચ્ચેના પ્રદેશમાં થયો હોત તો કદાચ વધારે, કેમ કે ત્યાં દિગંબરોની વસ્તી વધારે છે. શું મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, હા ઉત્તરમાં તો હજી તો મધ્યપ્રદેશમાં થોડા સતાંબર છે. શું આ ગ્વાલિયરમાં તે 15-20 મંદિરો છે, એમાં એકાદ મંદિર સતાંબરનું છે. યુપીમાં તો ક્યાંય છે જ નહીં. યુપીમાં તો જૈન કયો એટલે દિગંબર જ સમજે, સતાંબરને ઓળખે જ ઓળખતા જ નથી. મેં દેહરાદૂન ગયા હતા 26 સાલમાં, આપણો મંડળ છે ત્યાં. અત્યારે તો આ કૈલાસચંદજી બુલંદશહેર વાળા ત્યાં જ રહે છે, સ્વાધ્યાય હોલ કર્યો છે હમણાં. ક્યારેક પત્ર આવે છે, બોલાવે છે તમે આવો આ બાજુ, પણ દૂર બહુ પડે. પૂછ્યું ત્યાં વાંચન કરતા હતા તો પૂછ્યું ત્યાં કેટલા મંદિર, એક મંદિરમાં જ વાંચન કરતા હતા તો કે 3 મંદિર હે. શ્વેતાંબરકા તો કે અહીંયા કોઈ શ્વેતાંબરકા મંદિર હે નહીં, અહીં તો જૈન દિગંબરી સમજો, જેસકા અટક જૈન બધા લખે નહીં, જૈન લખે એટલે દિગંબર જ સમજી લેવાના, શ્વેતાંબર ના સમજે. ગંગા જમુનાનો પ્રદેશ એમને એટલા માટે લીધો છે, એ ક્ષેત્રમાં જો જન્મ થયો હોત તો માર્ગ પ્રભાવનાનું ઘણું કારણ છે. પછી એમ કે હવે કુટુંબનો બોજો પહેલેથી માથે ન પડ્યો હોત તો માર્ગ પ્રભાવનાનું ઘણું કારણ થયું હોત. પછી એમ કે સંસારમાં પ્રવેશ ન કર્યો હોત એટલે લગ્ન ન કર્યા હોત તો પણ માર્ગ પ્રભાવનાનું ઘણું કારણ થયું. કારણ કે ગુરુદેવની જેમ ત્યાગી વ્યવસ્થા મારી આવત તો માણસને ઘણો ફેર પડે. માર્ગના પ્રભાવક પુરુષોની અંદર તો લોકો તો બધો વિચાર કરે છે એટલે એ પ્રભાવનાની અંદર તો જેટલી નિર્દોષતા જળવાય એટલું જ બહારમાં પ્રભાવનાનું એ કારણ બને છે. ઘણી વાતો લખી છે એમણે, એ ગંગા જમુના વચ્ચે જન્મ થવાનું લખ્યું છે સૌરાષ્ટ્રના બદલે. શું અથવા તો કેમ કે ઉત્તર ગુજરાતમાં ત્યાં ક્યાંક હોત તો વધારે સારું હોત, કેમ કે ત્યાં દિગંબરોની વસ્તી પહેલેથી છે.
રાજસ્થાનમાં
છે, મધ્યપ્રદેશમાં જાજા બધા રાજસ્થાનના છે, કેમ કે બોર્ડર લાગે છે. અને પહેલેથી શું હતું કે રાજસ્થાનમાં વરસાદ ઓછો, વરસાદ ઓછો, ડુંગરાળ પ્રદેશ, છતાં વરસાદ ઓછો ને ખેતી લાયક જમીન ઓછી. એટલે તેથી તો યંત્રનો જમાનો નહોતો, કારખાનાનો જમાનો નહોતો, એટલે જે કાંઈ સમાજ નપતો હતો એ ખેતી ઉપર નપતો હતો. એટલે ત્યાં વરસાદ નહીં, પીવાના પાણીની મુશ્કેલી એટલી, આ બ્યાવર ને મારવાડ ને પાલી ને એ તો, કે લોકોને નાવાનું પાણી ન મળે, રોજ નાવાનું ન બને, રોજ નાવા નહીં, નાવા માટે પાણી ન હોય, ત્યાં પીવાનું પાણી માંડમાં મળે. શું એવું લોકો દશા હતી. હવે વરસાદમાં ફેર પડી ગયો છે અને હવે તો કારખાનાઓ પણ થવા માંડ્યા, ઉત્પાદનો વધવા માંડ્યા, બંધ થવા માંડ્યા, બીજું ત્રીજું ઘણું થવા માંડ્યું. અત્યારે તો ઘણો ફેરફાર છે, પણ એ જમાનામાં એવું હતું કે ત્યાં રોટલાની વ્યવસ્થા નહોતી, વસ્તી હતી એને પોતાને આજીવિકાની વ્યવસ્થા નહોતી. એટલે ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ મારવાડી ગયા, સૌથી વધારે નજીકના પ્રદેશમાં ગયા, કારણ કે ત્રણ બોર્ડર એને લાગે છે. શું આ બધું પંજાબમાં ગયા છે, પંજાબ હરિયાણામાં ગયા છે, શું પણ જેટલી બોર્ડર લાગે છે એ ચાર પાંચ રાજ્યોમાં ખૂબ ગયા. અને પછી જે સાહસિકો હતા એ ઠેઠ ઇમ્ફાલ સુધી ગયા, અને આ બાજુ મદ્રાસ સુધી ગયા, અને બધે ગયા. પછી જેટલું દૂર જવાય એટલું ગયા છે. હા, મદ્રાસમાં બહુ ઓછા ભાઈ, કલકત્તા ઘણા પ્રમાણમાં મદ્રાસમાં ઓછા છે, કલકત્તામાં ઘણા છે. મારવાડી ની વસ્તી કલકત્તામાં, કલકત્તા, ગુવાહાટી, ઇમ્ફાલ, ત્યાં તો ગુજરાતી ભાગ્યે જ જોવા મળે. આખા ગુવાહાટીમાં ચાર પાંચ ફેમિલી ગુજરાતી ને માંડે છે, મારવાડી ના કેટલા સેંકડો મળે, તો સેંકડો મળે. હું તો જઈ આવ્યો એટલે ખબર છે, આ વખતે ગુજરાતીના બે ચાર મિલી છે, વધારે નથી. એક આપણા છે ભાઈ આર ચંપકલાલ સંઘવી, એના ભાઈઓ ભાઈ છે, પૂજા એક બે કોઈ હોય તો ખાસ નથી. ગુજરાતી કે ગુજરાતી જૈનો નહીં હોય, પણ જૈનો નહીં હોય, જૈનો નહીં હોય, હા બીજી બીજી જ્ઞાતિ. એમ તો જેવી રીતે મારવાડ વાળા ગયા એવી રીતે કચ્છ વાળા ગયા. કચ્છમાં એ પરિસ્થિતિ હતી, રણ એરિયા, વરસાદ નહીં, આજીવિકાનું સાધન નહીં. એટલે કચ્છી લોકો વધારે મુંબઈ આવ્યા, મારવાડી લોકો મુંબઈ વધારે આવ્યા, પણ કચ્છી લોકોને વધારે અનુકૂળ પડ્યું. અને કચ્છી લોકો દેશ પરદેશ સુધી બધે ગયા. એમ કચ્છી લોકોનો પણ, ગુજરાતીમાં કચ્છી લોકોનો પણ બહારમાં પોતાનો દેશ વતન છોડીને વચવાનું પણ ઉઠે. નૈરોબીમાં પણ કચ્છી લોકો છે. કચ્છી લોકો દેશ પ્રદેશમાં બધે છે, કચ્છી અને સિંધી. સિંધી સિંધમાં અમુક એરિયા એવો ખરાબ છે, હા, એટલે જે રણનો એરિયા છે એ સિંધી લોકો બહાર નીકળી ગયા, તો દેશ પ્રદેશમાં સિંધી લોકો પણ વધારે છે. બહુ ખરાબ પરિસ્થિતિ, પાણી ની ઘણી ખરાબ પરિસ્થિતિ. પછી લોકો ત્યાંથી નીકળી જાય ને, એ જીવન જીવવામાં બહાર જાય એટલે ખ્યાલ આવે કે ભાઈ મારે બીજે તો ઘણું સગવડ વાળું જીવન છે, આઈના કરતા તો સારું છે. લોકો બહાર નીકળી ગયા. હા છે ને, બધા હા બધા મારવાડી છે. અમદાવાદમાં કેટલો મારવાડી છે, વેપારીઓ, મજૂરો, કામ કરવા વાળાઓ, કામવાળીઓ પુષ્કળ છે. નજીક પડે ને મારવાડ, નજીક પડે. પાંચસો ને 35 એ નિષ્કાબલ આયે બિના, એટલે ધ્રુવ દ્રષ્ટિ કાબલ આયે બિના, જીવ દૂસરી જગહ અટકે ગાહી. શું? જો મૂળ ધ્રુવ દ્રષ્ટિનું બળ ન આવ્યું, મૂળ વસ્તુનો પત્તો ન લાગ્યો, તો પછી બીજી જગ્યાએ ક્યાંક ને ક્યાંક અટકી જશે. શું? થોડી ચર્ચા ચાલી હતી પણ વ્યક્તિગત હતી એટલે પછી આમાં આવવાનો ને. ગુરુદેવને સાંભળનારા ઘણા વિદ્વાનો આપણામાં છે. કોઈ આવી શૈલીથી વાંચન કરે છે, કોઈ આવી શૈલીથી વાંચન કરે છે, ચર્ચા ચાલે. આસ્તે કરીને એમને એટલું કીધું, મૂળ ચીજ હાથમાં નથી આવતી, પછી શાસ્ત્રમાં ક્યાંય ને ક્યાંય ફસાવાનો થાય છે. મૂળ ધ્રુવ વસ્તુ હાથમાં નથી આવતી, પછી શાસ્ત્ર અભ્યાસ તો હોય, પછી કોઈ રીતે કોઈ પ્રકારે ફસાઈ જાય છે. ફસાઈ જવું એમ કહ્યું કે અટકી જવું એમ કહ્યું. કોઈને કોઈ વાત પ્રિય હોય છે એટલે એ રીતે ચાલે છે, કોઈને કોઈ વાત પ્રિય હોય છે એટલે એ રીતે ચાલે છે. ૫૩૬. નિશ્ચય મહારાજજી કો નહીં જાના તો ઇન મહારાજજી કો ભી વિપરીત હી જાના. ગુરુદેવને ઉદ્દેશ્યને વાત કરે છે કે તમે તમારા નિશ્ચય ગુરુદેવને નથી જાણ્યા તો તમે આ ગુરુદેવને પણ વિપરીત જાણ્યા છે. કે એટલે યથાર્થ રૂપે નથી જાણ્યા. હા, સિદ્ધાંત જ છે. પછી તો કલ્પના થાય ને, આ શરીર છે, આ એમની વ્યાખ્યાન શૈલી છે, આમનો પહેરવેશ છે, એક પિક્ચર, એક એમની છબી ફ્રેમ થઈ જાય છે મનની અંદર. મનની ફ્રેમમાં એમની છબી આવી જાય છે કે ગુરુદેવ એટલે આવા. મૂળ સ્વરૂપ પણ એ નથી ગુરુદેવનું, એ કાંઈ મૂળ સ્વરૂપ નથી. એ તો બધો ઉદય છે, શરીરે ઉદય છે, વાણીએ ઉદય છે, વ્યાખ્યાને ઉદય છે, સંગનું ક્ષેત્ર ઉદય છે, સ્વાધ્યાય મંદિરનો રૂમ પણ ઉદય છે, બધું ઉદય છે. નિશ્ચય આત્મ સ્વરૂપ કા અજ્ઞાન હોને પર દેવ શાસ્ત્ર ગુરુ કા ભી યથાર્થ સ્વરૂપ જાનને મેં નહીં આતા. નિશ્ચય આત્મ સ્વરૂપ કા અજ્ઞાન હોને પર દેવ શાસ્ત્ર ગુરુ કા ભી યથાર્થ સ્વરૂપ જાનને મેં નહીં આતા. પછી આ ગુરુદેવ હોય કે આ દેવગુરુ શાસ્ત્ર ગમે, કોઈનું સ્વરૂપ સત્પુરુષ હોય કે દેવગુરુ શાસ્ત્ર, કોઈનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ જણાય ત્યારે જ બરાબર જણાય છે, અથવા પ્રાય વિપરીત જાણના હોતા હે. પછી જે કલ્પના થાય એ ઓગ સંજ્ઞાથી કલ્પના થાય છે, લોક સંજ્ઞાથી પણ કલ્પના થાય છે, અને અસત્સંગથી પણ કલ્પના થાય છે. ત્રણ પ્રકારે આત્મ સ્વરૂપને વિશે પણ કલ્પના થાય છે, અને દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપને વિશે પણ કલ્પના થાય છે. એ કલ્પના છે એ સૂક્ષ્મ રૂપમાં ગ્રહિત મિથ્યાર્થ છે, બીજું કાંઈ નથી. આમ સામે દિવિતરાગ દેવ બેઠા હોય અને પોતે પૂજા ભક્તિ કરે અને અંદરમાં ગ્રહિત મિથ્યાર્થ હોય, કલ્પના કરી એવી, એને કલ્પના કરી એવું એમનું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં નહીં આવતા, અન્યથા જ્ઞાનમાં આવ્યું. બુદ્ધિપૂર્વક એમનો વિચાર કર્યો કે આપણા ભગવાન આવા. એ ગ્રહિત મિથ્યાર્થ છે. દિગંબર સંપ્રદાયમાં દેવ દેવી ક્યાંથી આવ્યા? આટલું બધું સ્થુલ ગ્રહિત મિથ્યાર્થ ક્યાંથી થઈ ગયો? ખરેખર તો દિગંબર સંપ્રદાયમાં તો વિતરાગ દેવ જ હતા, પહેલાથી તો કાંઈ અલફા હતા ને દેવદેવીઓ, પછી ક્યાંથી આવી ગયા? તો ઓગ સંજ્ઞા દ્રઢ થઈ, કલ્પના થઈ, ગ્રહિત તો થઈ ગયું ને, ગ્રહિતમાંથી ગ્રહિત વધારે સ્થૂળ થયું એટલે પછી દેવદેવી પણ પ્રવેશી ગયા. હા, શાંતિનાથ શાંતિ દે, અહીંયાથી પછી પદ્માવતી પૈસા દે, એ આવી જાય. આવ્યા વગર રહીએ નહીં, પછી પદ્માવતી ને માનનાર ને મેલેડી ને માનનાર માં ફેર હું કઈ ફેર નથી. પછી આ વધારે ગુનેગાર છે કે વિતરાગ દેવ મંદિર માં બિરાજમાન છે, એ વિધિ ઉપર એ બીજાને બિરાજમાન કરે છે, એ જ મંદિર માં બીજાને બિરાજમાન કરે છે. તો બધા નિગોદ માં જવાના રસ્તા છે. દેવ ગુરુ શાસ્ત્ર માં ક્યાંય પણ ગડબડ કરવી એના ઉપર તો આખો શાસ્ત્ર કુંદકુંદ આચાર્ય લખ્યું 2000 વર્ષ પહેલા. દર્શન પાવડ ને એ બધા જે લેખા છે, અષ્ટ પાવડ, 8-8 પાવડ, એ માર્ગમાં ફેરફાર થતો હતો, ગુરુમાં ફેરફાર થતો હતો. એ લોકો હજી શાસ્ત્ર સિદ્ધાંત નતા બદલ્યા, એ તો પછી 7મા-8મા શૈકામાં લખાણા છે. પહેલા તો ગુરુમાં જ ફેરફાર થયો, સાધુમાં ફેરફાર થયો, પછી મંદિરો થયા, શાસ્ત્ર સિદ્ધાંત ફેર્યા, પછી એ લોકો એના મંદિરો શરૂ કર્યા. દેરાસરો પછી થયા સ્વતંબરના. પહેલા ફેરફાર થયો ગુરુનો, ગુરુથી ફેરફાર થયો સાધુપણામાં. પ્રસન્ન નથી કરી શક્યા. માર્ગ જીનેશ્વરનો માર્ગ લૂંટે છે. શું ગુરુદેવ બહુ કડક ભાષા બોલતા, માર્ગના લૂંટારા છે એમ કહેતા. એવી વાત છે, સત્યનો ખૂન થાય છે ને, એટલે જે બાહ્ય વૃત્તિ છે તો સહન કરી જ ન શકે, સીધી વાત છે. પરમ સત્યનું ખૂન થાય છે. એક માણસ પોતાનું અપમાન કરે જિંદગી ભર નથી ભૂલતો માણસ. આ તો આખો જીનેશ્વર થી માંડીને અનંતા અરિયંતો, અનંતા સિદ્ધો, અનંતા પંચપરનિષ્ઠિઓ, એમના અનંતા શાસ્ત્રો, એ બધાનો વિરોધ થઈ ગયો. આમાં તો જબરજસ્ત છે. આ તો જુઓ શું સ્થિતિ થઈ આજે, એ સંપ્રદાયની સ્થિતિ શું થઈ, નજર હમે વાત છે. અર્ધ ફાલક માંથી નીકળી આજે હાલત શું થઈ એ લોકોની. એ આમ ઘંટાકર્ણ મહાવીર, ઘંટાકર્ણ મહાવીર કર્યા. એ કુદેવ ને સ્થાય પાસે, બીજું શું છે, મહુડી છે ને, આ ગલ્લીમાં આવી ગયા આપણે, ઘંટાકર્ણ મહાવીર આવી ગયા, સ્વતંબર ફ્લેટ છે એમાં નીચે. એમાં એવું છે નહીં, એમાં એવું છે કે જે હનુમાનજી જેવી એમની મૂર્તિ છે, પૂંછડું નથી. એ હનુમાનજીને જે પૂંછડું લગાવે છે, મોઢું એમને વાંદરાનું રાખ્યું છે, લુંગોટ પહેરાવ્યો છે. હે, અને આજે તમે ઘંટાકર્ણની મૂળ મૂર્તિ જોજો, હવડીમાં એમ નથી જેવા તમે. તો પછી આમે મેં એક ફોટો જોયો તો ઘંટાકર્ણ મહાવીર નો, પાલિતાણામાં તો એવું જ છે. હા, ગયા છો તમે, જોયું હશે બરાબર. પણ આજે પાલિતાણા છે એમાં તો એવું જ એવો ફોટો છે, હાથમાં તીર્કામઠું છે, લંગોટ પહેરાવ્યો છે હનુમાનજીની જેમ. હે, યક્ષ જેવો, યક્ષ જેવો ફોટો છે. એ તો બધા વિષપંથીઓ તો થાપે છે, મારા મારી કરીને થાપે છે અત્યારે. કલકત્તામાં 13 પંથી મંદિરોમાં ઘુસાડે છે નાથીના બળ થી. ગણપત બાગલા રોડ ઉપર પુરાણી વાડીના મંદિરમાં ત્યાં સ્થાપી દીધા, કે પેલા નહોતા, કે પછી ત્યાં ઝઘડો કરીને બિરાજમાન કરી દીધા. એ લોકોની સંખ્યા વધતી જાય છે. 200 સાધુ છે દિગંબર, એમાં 150 વિષપંથી છે. શું કરો તમે, સમાજ ત્યાગી ને માને છે, સમાજ ત્યાગી ને માને છે. હે, 180 કદાચ હશે, 20 પંથી. નહીં, આ લોકો છે ને વધારે, હમણાં તો આનો સંપ્રદાય વિદ્યાનંદજી, વિદ્યાસાગરનું વિદેશ, વિદ્યાસાગરનું જોર સારું છે. 30-35 સાધુ થઈ ગયા એની સાથે, એમ સાંભળ્યું છે. હા, વિદ્યાનંદજી પણ 13 પંથી છે, પણ એ 13 પંથી છે, એ ફૂલની બધાનો નિષેધ કરે છે. ગ્વાલિયર માં બહુ લડાય છે તેરાપંથી નો વીસપંથી નો, ઘર્ષણ ઘણું છે. સામાન્ય બુદ્ધિ માં ન બેસે, સામાન્ય બુદ્ધિ માં ન બેસે. એ તો મેં આ લોકો ને કીધું હતું, આપણે બધા વરઘોડો હારે કાઢવાની વાત હતી, ગાંધી સ્વામી નો ફોટો નહીં રાખવા દઈએ. કીધું પણ હવે તમે ભગવાન ને મુગટ પહેરાવો એ અમારે કેવી રીતે રાખવા દેવું? કીધું તમે કપડા પહેરાવ્યા વગર દાગીના પહેરાવો છો, કઈ કોમન સેન્સ માં તો સમજો, તમે શું જવાબ આપે? સામાન્ય ઉદાહરણ નો વિષય છે.
દેવી દેવતાઓ વાળા સ્વામી કુતરાનું વાત છે ને,